જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 21મા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન નમિનાથ. શ્રી 20 તીર્થંકર ભગવંતોના મંગલ જીવન ચરિત્ર બાદ હવે ભરત ક્ષેત્રના 21મા તીર્થંકર કે જેઓ પૂર્વ ભવે પણ ભરત ક્ષેત્રમાં જ કૌશંબી નગરીના રાજા હતા તેમનું મંગલ ચરિત્ર પ્રારંભ થાય છે. પૂર્વ ભવે દેવલોકમાં સાથીદાર એવા વિદેહ ક્ષેત્રના એક તીર્થંકરની વાણીમાં જેમનો મહિમા પ્રસિદ્ધ થયો અને તે વાત સાંભળીને જેઓ સંસારથી વિરક્ત થઈ રત્નત્રય રથમાં આરૂઢ થયા તે ભગવાન શ્રી નમિનાથ અમારા સાધના રથને મોક્ષપુરી સુધી પહોંચાડો. ભગવાન નમિનાથનો પૂર્વભવ કૌશંબી નગરીમાં સિદ્ધાર્થ રાજા. તે કાળે આ ભરત ક્ષેત્રમાં કૌશંબી નગરી પ્રસિદ્ધ હતી. ધર્માત્મા જીવોથી શોભતી તે નગરીમાં ઇક્ષ્વાકુવંશી પાર્થિવ રાજા રાજ્ય કરતા હતા. તેમને સિદ્ધાર્થ નામનો એક પુત્ર હતો જે મહાપ્રતાપી અને ભાવિ તીર્થંકર હતો. એકવાર પરમ અવધિ જ્ઞાની મુનિરાજ તે કૌશંબી નગરીમાં પધાર્યા. મહારાજા પાર્થિવ તથા રાજકુમાર સિદ્ધાર્થ તે મુનિરાજના દર્શન કરવા ગયા અને ધર્મોપદેશ સાંભળ્યો. શ્રી મુનિરાજે સંસારથી વૈરાગ્ય ઉપજાવનારો ઉપદેશ દેતા કહ્યું કે અહો આ જીવ પોતે અખંડ સુખ નિધાનથી ભરેલો પરમાત્મ ચૈતન્ય મહારાજા છે, છતાં નિજ નિધાનને ભૂલેલો રત્નત્રય રૂપી ધન વગરનો તે વિષયોનો ભિખારી થઈને ચારે ગતિમાં સુખની ભીખ માંગતો ભટકી રહ્યો છે. પણ એને બહારમાં ક્યાંય સુખ મળતું નથી, અંદરમાં પોતાની પાસે જ ચૈતન્ય ભંડારમાં સુખ છે તેને ઓળખે તો સ્વાધીન સુખનો અનુભવ થાય. હે ભવ્ય રાજન, તમે ચરમ શરીરી છો ને તમારો આ પુત્ર સિદ્ધાર્થ પણ ત્રીજા ભવે તીર્થંકર થઈને સિદ્ધિને પામશે. તમે આ સંસારનો મોહ છોડો ને રત્નત્રય ધર્મની આરાધનામાં આત્માને જોડો. અને હે ભવ્ય સિદ્ધાર્થ કુમાર, આ સંસારમાં હવે તમારે તે ભવ બે ભવ જ બાકી છે. તમે પણ આત્માના ચૈતન્ય નિધાનને ઓળખીને સમ્યક દર્શન પ્રગટ કરો. આહાહા, મુનિરાજના શ્રીમુખેથી આવી ઉત્તમ વાત સાંભળતા બધાના હર્ષનો પાર ન રહ્યો. તરત જ સિદ્ધાર્થ કુમારના અંતરમાં ચેતના ઉલ્લસિત થઈ આનંદના રોમાંચપૂર્વક તેમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું ને સાથે શ્રાવકના અણુવ્રતો પણ ગ્રહણ કર્યા. મહારાજા પાર્થિવનું ચિત્ત પણ સંસારથી વિરક્ત થયું. તેણે કૌશંબીનું રાજ્ય સિદ્ધાર્થ કુમારને સોંપીને જીન દીક્ષા લીધી ને રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધના વડે કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષ પામ્યા. કેટલાક વર્ષો બાદ રાજા સિદ્ધાર્થનું ચિત્ત પણ સંસારથી ઉદાસ થયું. બરાબર તે જ વખતે મહાબલ નામના કેવડી ભગવાનનું કૌશંબીમાં આગમન થયું. તેમના ચરણોમાં નમસ્કાર કરીને સિદ્ધાર્થ રાજાએ જિંદીક્ષા ધારણ કરી. તે જ પ્રભુના ચરણોમાં રહીને ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા અને દર્શન વિશુદ્ધિ વગેરે 16 કારણ ભાવના વડે તીર્થંકર પ્રકૃતિ પણ બાંધી. તે એકાવતારી મહાત્મા ચારિત્ર વડે શોભી ઉઠ્યા ને ઉત્તમ આરાધના સહિત સમાધિ મરણ કરીને અપરાજિત વિમાનમાં ઉપજ્યા. ભરત ક્ષેત્રના તે ભાવિ તીર્થંકર અપરાજિત જ્યારે વિમાનમાં બિરાજતા હતા ત્યારે વિદેહ ક્ષેત્રના અપરાજિત નામના ભાવિ તીર્થંકર પણ તે જ વિમાનમાં બિરાજતા હતા. અસંખ્ય વર્ષો સુધી તે બંને ભાવિ તીર્થંકરો અપરાજિત વિમાનમાં સાથે રહ્યા. આત્મસાધનાની ચર્ચાઓ કરી સ્વાનુભવનો રસ ઘૂંટી ઘૂંટીને પીધો. 33 સાગરો પામ બાદ તે બેમાંથી એક અપરાજિત દેવતો વિદેહ ક્ષેત્રની સુસીમા નગરીમાં અપરાજિત તીર્થંકર તરીકે અવતર્યા ને થોડા વર્ષ બાદ બીજા દેવ આપણા ચરિત્રનાયક આ ભરત ક્ષેત્રમાં નમિનાથ તીર્થંકર તરીકે અવતાર્યા. તેમની મંગલકથા હવે વાંચશો. મિથિલાપુરીમાં નમિનાથ અવતાર. તે અપરાજિત વિમાનમાં અહમીન્દ્રનું આયું જ્યારે 6 માસ બાકી રહ્યું ત્યારે મિથિલાપુરીના રાજમહેલના આંગણે દિવ્ય રત્નોની વર્ષા થવા લાગી. ત્યારે બંગદેશની મિથિલા નગરીમાં ઋષભદેવના વંશજ શ્રી વિજય મહારાજા રાજ્ય કરતા હતા. તેમની મહારાણી વપિલા દેવીએ ભાદરવાવદ બીજે 16 મંગળ સ્વપ્નો જોયા અને તે જ વખતે અપરાજિત વિમાનમાંથી ભગવાન નમીનાથનો જીવ તેમના પવિત્ર ઉદરમાં અવતર્યો. ગર્ભસ્થ પુત્ર અવધિ જ્ઞાની હતો ને પિતા વિજયરાજ પણ અવધિ જ્ઞાની હતા. તેમણે અવધિ જ્ઞાન વડે જાણીને કહ્યું કે હે દેવી, તારા ઉદરમાં આજે રાત્રે દેવલોકમાંથી તીર્થંકરનો આત્મા અવતર્યો છે. તું જગપૂજ્ય તીર્થંકરની માતા બની છો. આ જાણીને મહાદેવીની પ્રસન્નતાનો પાર ન રહ્યો. બરાબર એ જ વખતે સ્વર્ગના દેવ વિમાનો જય જયકાર કરતા મિથિલાપુરીમાં ઉતર્યા. આહાહા, ક્ષાયિક સમ્યક્ત્વ અને તીર્થંકર પ્રકૃતિ સહિત એ મહાત્મા હજી તો માતાના ઉદરમાં આવ્યા, ત્યાં તો સ્વર્ગના ઇન્દ્રો તેમનું તેમજ તેમના માતા પિતાનું સન્માન કરવા મિથિલા નગરીમાં આવ્યા ને તીર્થંકરના આગમનનો ભવ્ય મહોત્સવ કર્યો. દેવલોકની દેવીઓ આનંદપૂર્વક માતાની સેવા કરતી હતી ને ગર્ભસ્થ પુત્રની પણ સેવા કરતી હતી. આહાહા, ગર્ભવાસના દુઃખો તો દૂર રહો, પરંતુ ત્યાં પણ દેવો જેની સેવા કરે તે મહાત્માના મહિમાની તો શી વાત. ચૈતન્ય તત્વની આરાધનાનો એ પ્રતાપ છે કે જીવને સર્વે હાલતમાં સુખ આપે છે. 9.25 માસ વીત્યા બાદ અષાઢ વદ દશમના શુભ દિને વપિલા દેવીએ જગત પૂજ્ય પુત્રને જન્મ આપ્યો. એ મંગળ આત્માના પ્રભાવથી જગતમાં સર્વત્ર હર્ષ છવાયો. આખું જગત રોમાંચિત થયું. દેવલોકના વાજા એની મેળે વાગવા માંડ્યા. ઇન્દ્રના આસન ડોલી ઉઠ્યા. સૌધર્મ ઇન્દ્ર તથા સચી ઇન્દ્રાણી દેવોની સેનાના દિવ્ય ઠાઠ માઠ સહિત બાલ તીર્થંકરનો જન્માભિષેક કરવા મિથિલાપુરીમાં આવી પહોંચ્યા. એ બાલ તીર્થંકરને પોતાની ગોદમાં લેતા જ ઇન્દ્રાણીને જે પરમ હર્ષ થયો તેનું વર્ણન કોણ કરી શકે. સમ્યક્ત્વથી થતા આનંદનું વેદન શું વચનોથી કહી શકાય છે. ઇન્દ્રાણીએ એ બાલ પ્રભુને જ્યારે ઇન્દ્રના હાથમાં આપ્યા ત્યારે તે ઇન્દ્ર પણ આશ્ચર્યચકિત થઈને 1000 આંખો વડે પ્રભુનું રૂપ નિહાળી રહ્યા છે. હું ઇન્દ્ર છું એ વાત તે ઘડીભર ભૂલી ગયો. હું તો આ પ્રભુનો સેવક જ છું એમ ભક્તિથી તે નાચવા લાગ્યો. તે 1 સાથે 1000 હાથ ઉછાળતો હતો ને તેના હાથની પ્રત્યેક આંગળી ઉપર અપ્સરા દેવીઓ તેના જેવી જ ચેષ્ટા કરીને નૃત્ય કરતી હતી. જેમ સમ્યક્ત્વનો અવતાર થતા એક ચૈતન્ય ઇન્દ્રની સાથે તેના અનંત ગુણોની પરિણતિ આનંદથી નાચી ઉઠે છે તેમ તીર્થંકરનો અવતાર થતા ઇન્દ્ર પોતાની સમસ્ત દેવીઓ સાથે આનંદથી નાચી ઉઠ્યો. મેરુ ઉપર જન્માભિષેક કરીને ઇન્દ્રે તે બાલ પ્રભુની અદ્ભુત સ્તુતિ કરી ને નામ આપ્યું નમીકુમાર. મુનિસુરત તીર્થંકરના તીર્થના 60 લાખ વર્ષ બાદ વીત્યા બાદ નમીના તીર્થંકરનો અવતાર થયો. તેમનું આયુ 10000 વર્ષ હતું. શરીરની ઊંચાઈ 15 ધનુષ એટલે કે 150 ફૂટ હતી અને ચરણ કમળમાં કમળનું ચિહ્ન હતું. નમીકુમાર માતા પિતાને અને પ્રજાજનોને આનંદ પમાડતા થકા વૃદ્ધિગત થવા લાગ્યા. આજે આટલા વર્ષે દૂર દૂરથી પણ હૃદયમાં તેમને ચિંતવતા આપણે કેવા આનંદિત થઈએ છીએ. તો પછી પોતાના જ ગામમાં ને પોતાના જ આંગણે એ તીર્થંકર કુમારને બોલતા ચાલતા હસતા રમતા નજરે દેખીને મિથિલાપુરીના રાજા અને પ્રજા કેવા આનંદિત થતા હશે. ખરેખર તીર્થંકરનો અવતાર જગતના જીવોને આનંદ મંગલકારી છે. પ્રભુ નમીકુમાર જ્યારે 2500 વર્ષના થયા ત્યારે વિજય રાજાએ તેમનો જન્મ રાજ્યાભિષેક કરીને મિથિલાપુરીનું રાજ્ય સોંપી દીધું. અરે, એમને માત્ર મિથિલાના રાજા કેમ કહેવા, એ તો 3 લોકના શ્રેષ્ઠ રાજા છે. મહારાજા નમીએ 5000 વર્ષ મિથિલાપુરીનું રાજ સિંહાસન શોભાવ્યું. તેમના રાજ્યમાં પ્રજાજનો સર્વ પ્રકારે સુખી હતા ને ધર્મ સાધનામાં તત્પર હતા. એકવાર વર્ષા ઋતુમાં ચારેકોર હરિયાળીથી પૃથ્વી અદ્ભુત શોભી રહી હતી. જાણે રત્નત્રયના બગીચા ખીલી રહ્યા હતા. મહારાજા નમીકુમાર હાથી ઉપર બેસીને તે અદ્ભુત શોભા નિહાળવા વન વિહાર માટે ચાલ્યા. વનના આહલાદક વાતાવરણમાં પ્રભુને આત્મધ્યાનની ઉર્મિઓ જાગતી હતી. જ્યારે ભરત ક્ષેત્રના પ્રભુ અહીં વન વિહાર કરી રહ્યા હતા ત્યારે વિદેહ ક્ષેત્રમાં અપરાજિત તીર્થંકરના સમોસરણમાં એક અદ્ભુત આનંદકારી ઘટના બની. શું બન્યું તે જાણવા માટે ચાલો વિદેહમાં. વિદેહ ક્ષેત્રમાં અપરાજિત તીર્થંકર બિરાજતા હતા. તેમને આજે કેવળ જ્ઞાન થયું હતું. બે દેવો તેમના સમોસરણમાં આવ્યા ને દિવ્ય ધ્વનિ સાંભળ્યા બાદ ભક્તિથી પૂછ્યું કે હે જિનેશ, આપ શ્રી જેવા તીર્થંકર ભગવાન અત્યારે ભરત ક્ષેત્રમાં કોઈ છે ખરા? અપરાજિત તીર્થંકરે દિવ્ય વાણીમાં જવાબ આપ્યો, હા, અત્યારે ભરત ક્ષેત્રની મિથિલાપુરીમાં 21માં તીર્થંકર નમીકુમાર વિચરી રહ્યા છે. હાલમાં તેઓ રાજ્ય અવસ્થામાં છે ને વનની શોભા નિહાળવા વન વિહાર કરી રહ્યા છે. થોડા વખતમાં કેવળ જ્ઞાન પ્રગટાવીને તે તીર્થંકર થશે. તેઓ અપરાજિત વિમાનમાંથી અવતર્યા છે. પૂર્વભાવે અમે બંને અપરાજિત વિમાનમાં સાથે હતા. પ્રભુના શ્રીમુખથી ભરત ક્ષેત્રની તીર્થંકરની કથા સાંભળીને તે બંને દેવો અતિ પ્રસન્ન થયા ને પરમ ભક્તિપૂર્વક એ નમી તીર્થંકરને નજરે નિહાળવા તત્ક્ષણ મિથિલાપુરીમાં આવ્યા. મિથિલામાં નમી મહારાજા વનની શોભા નિહાળી રહ્યા હતા. એવામાં આકાશ માર્ગે આવીને તે બંને દેવોએ પ્રભુને નમસ્કાર કર્યા. એકાએક આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્ય પામ્યા. ત્યાં તો હાથ જોડીને તે દેવો બોલ્યા, હે પ્રભુ, આપને દેખીને અમને મહાન આનંદ થાય છે. આપ આ ભરત ક્ષેત્રના 21માં તીર્થંકર છો ને વિદેહના અપરાજિત તીર્થંકરના શ્રીમુખથી એ વાત સાંભળીને અમે આપના દર્શન કરવા આવ્યા છીએ. દેવોની વાત સાંભળીને નમી પ્રભુનું મુખ જરાક મલકાયું ને તરત તેઓ ગંભીર વિચારમાં ઉતરી ગયા. જેમને નિકટકાળમાં જ કેવળ જ્ઞાન થવાનું છે એવા તે હોનહાર તીર્થંકર વિદેહ ક્ષેત્રના તીર્થંકરની સભામાં થયેલી વાત વિચારવા લાગ્યા. તત્ક્ષણ તેમને જાતે સ્મરણ થયું કે આહા, તે અપરાજિત તીર્થંકર અને હું નમી તીર્થંકર, અમે બંને પૂર્વભવમાં અપરાજિત દેવલોકમાં હતા. ત્યાં અસંખ્ય વર્ષો અમે સાથે રહ્યા. તે પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા ને હું હજી રાજભોગમાં છું. આ રીતે સમય ગુમાવવો મને હવે પાલવે નહીં. હું પણ આજે જ મુનિ થઈશ ને કેવળ જ્ઞાનને સાધીશ. આ પ્રમાણે દીક્ષાનો નિશ્ચય કરીને પ્રભુ નમી મહારાજા વૈરાગ્ય ચિંતન કરવા લાગ્યા. જીવ પોતે જ મોહ દ્વારા પોતાને બંધનમાં જકડીને સંસારના જેલખાનામાં પુરાઈ ગયો છે. જેમ પિંજરામાં પુરાયેલું પાપી પક્ષી દુઃખી થાય છે, અથવા ગજસ્તંભ સાથે બંધાયેલો ગજરાજ વનહસ્તી દુઃખી થાય છે, તે મોહી જીવ ભવ બંધનમાં નિરંતર દુઃખી થાય છે. જોકે આ પ્રાણી મૃત્યુથી ને દુઃખથી ડરે છે, છતાં તેના કારણો તરફ દોડે છે, તેનાથી છૂટવાના ઉપાય કરતો નથી. તીવ્ર વિષય તૃષ્ણાથી આર્તરૌદ્ર ધ્યાન કરીને તે મહાદુખી થાય છે. ચાર ગતિના ભ્રમણમાં વચ્ચે ક્યાંય તેને વિસામો નથી. રત્નત્રય ધર્મનું સેવન તે જ આ ભવ દુઃખથી છોડાવીને મોક્ષ સુખ દેનાર છે. આ રીતે ભવ તન ભોગથી જેમનું ચિત્ત વિરક્ત થયું છે ને મોક્ષમાં જ જેમનું ચિત્ત લાગેલું છે એવા તે નમી મહારાજા જીન દીક્ષા લેવા તૈયાર થયા. તે જ વખતે દેવોમાં વિતરાગ અને બ્રહ્મચારી એવા સારસ્વત વગેરે લોકાંતિક દેવો બ્રહ્મલોકમાંથી મિથિલાપુરીમાં આવ્યા ને પ્રભુ નમીનાથને નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ, આપના વિચાર ઉત્તમ છે, આપની વૈરાગ્ય ભાવનાનું અનુમોદન કરવા જ અમે આવ્યા છીએ, એમ સ્તુતિ કરીને લોકાંતિક દેવો ગયા. ત્યાં તો ઇન્દ્રાદિ દેવો ઉત્તર કુરુ નામની પાલખી લઈને દીક્ષા કલ્યાણક ઉજવવા આવી પહોંચ્યા. બરાબર જેઠ વદ દશમે એટલે કે પોતાના જન્મતિથિના દિવસે જ નમિનાથ પ્રભુ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને સ્વયં દીક્ષિત થયા. ભગવાનની સાથે બીજા 1000 રાજાઓએ પણ જીન દીક્ષા લીધી. તે જ વખતે આત્મધ્યાનમાં એકાગ્ર થતા નમી મુનિરાજને મનઃપર્ય જ્ઞાન પ્રગટ્યું. મુનિરાજ નમિનાથને પ્રથમ પારણું વીરપુરીમાં દત્ત રાજાએ કરાવ્યું. મુનિદશામાં 9 વર્ષ વિચર્યા બાદ પ્રભુ નમી મુનિરાજ પુનઃ મિથિલાપુરીમાં પધાર્યા અને ત્યાં પોતાના દીક્ષાવનમાં જ માગસર સુદ 11ના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ્યું. ઇન્દ્રાદિ દેવોએ આવીને સમોસરણમાં પ્રભુના કેવળ જ્ઞાનનો મહાન ઉત્સવ ઉજવ્યો. દેવો મનુષ્યો ને તિર્યંચો પ્રભુની ધર્મસભામાં ઉપદેશ સાંભળવા બેઠા. પ્રભુએ શુદ્ધ આત્મતત્વનો અનંત મહિમા બતાવ્યો ને તે જ શુદ્ધ આત્માના પરિણમન રૂપ મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો. હે જીવો, આત્માનું શુદ્ધ આત્મરૂપ પરિણમન તે જ મોક્ષ છે, તે મહા આનંદ રૂપ છે, તે આત્માથી જુદું નથી ને કોઈ બીજાનું તેમાં અવલંબન નથી. તે મોક્ષનો ઉપાય પણ આત્માના શુદ્ધ પરિણામ રૂપ જ છે, તેમાં કોઈ બીજાનું અવલંબન નથી. આવો સ્વાવલંબી મોક્ષ માર્ગ જાણીને ઘણાય જીવોએ પોતાના આત્માના આશ્રયે શુદ્ધ પરિણમન કર્યું ને મોક્ષની સાધના કરી. તે 21મા તીર્થંકર પ્રભુના ધર્મ દરબારમાં સુપ્રભ દેવ વગેરે 17 ગણધરો સહિત કુલ 20000 મુનિવરો બિરાજતા હતા. 45000 આરિકાઓ હતા, 1,00,000 ધર્માત્મા શ્રાવકો ને 3,00,000 શ્રાવિકાઓ હતા. ચારે બાજુ દિવ્ય ધર્મચક્ર ફરતા હતા. અરે, તે સમોસરણમાં ઉપર તો નજર કરો, અહો 1600 તો સર્વજ્ઞ કેવડી ભગવંતો ત્યાં બિરાજી રહ્યા છે. એક સાથે 1600 અરિહંત પરમાત્માઓ સહિત તીર્થંકર પ્રભુના દર્શનથી કેવો મહાન હર્ષ થાય છે ને મોક્ષની આરાધના પ્રત્યે કેવો ઉલ્લાસ જાગે છે. ધન્ય જીન વૈભવ, ધન્ય આત્મ વૈભવ. આવો આશ્ચર્યકારી આત્મવૈભવ સહિત એ 21મા તીર્થંકર પ્રભુ 2500 વર્ષો સુધી આ ભરત ક્ષેત્રમાં વિચર્યા ને વિતરાગી ધર્મોપદેશ વડે લાખો જીવોનું કલ્યાણ કર્યું. એ રીતે ધર્મતીર્થનું પ્રવર્તન કરતા કરતા પ્રભુ નમિનાથનું આયુ જ્યારે માત્ર 1 માસ બાકી રહ્યું ત્યારે તેઓ સમ્મેત શિખર પધાર્યા અને અનુક્રમે યોગ નિરોધ કરીને ચૈત્રવદ 14ની રાતના અંત ભાગમાં સર્વથા નિષ્કર્મ થઈને સિદ્ધપુરીમાં જઈ બિરાજ્યા. પ્રભુની મોક્ષ પ્રાપ્તિનો કલ્યાણક મહોત્સવ દેવો તેમજ મનુષ્યોએ ઉજવ્યો. તે પ્રસંગે અશરીરી ચૈતન્ય ભાવરૂપ મોક્ષનું એટલે કે સર્વથા શુદ્ધાત્માના અચિંત્ય મહિમાનું ચિંતન કરીને અનેક જીવો સંસારથી વિરક્ત થયા, કોઈ સમ્યક દર્શન પામ્યા, કોઈ મુનિ થયા, તો કોઈએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને કોઈ જીવો પ્રભુની સાથે જ મોક્ષમાં ગયા. મોક્ષની સાધનાનો એ મહામંગળ મહોત્સવ હતો. તે મોક્ષની સ્મૃતિમાં ઇન્દ્રે પણ તે મોક્ષભૂમિ મિત્રધર ટૂંક પર પ્રભુ ચરણોની સ્થાપના કરીને પૂજા કરી. નમીનાથ જિન રાજ કી મિત્ર ઘર ટૂંક કહે જે મનવચતન કર પૂજહુ શિખર સમેદ યજે. અહો, અમારા જેવા ભવ્ય જીવોના હિતકારી મિત્ર એવા ભગવાન નમિનાથ આપના ધર્મરથમાં આરૂઢ થઈને અમે પણ મોક્ષપુરીમાં શીઘ્ર આવી રહ્યા છીએ. આપને નમસ્કાર હો, નમસ્કાર હો. ઇતિ શ્રી 21મા તીર્થંકર નમિનાથ ભગવાનનું મંગલ જીવન ચરિત્ર પૂર્ણ થયું. હવે અહીંયા 11મા ચક્રવર્તી જયસેન. 21મા નમિનાથ તીર્થંકરના શાસનમાં કૌશંબી નગરીમાં જયસેન નામના ચક્રવર્તી થયા. પ્રત્યેક તીર્થંકર 24માં 12 ચક્રવર્તી થાય છે, તેમાં આ 11મા ચક્રવર્તી થયા. ઉલ્કાપાત દેખી તેઓ વૈરાગ્ય પામ્યા ને પોતાના મોટા પુત્રને 6 ખંડનું રાજ્ય દેવા માંડ્યું. પરંતુ પુત્ર પણ વૈરાગી હતો, એણે રાજ્ય લેવાની ના પાડી ને પિતા સાથે દીક્ષા લેવા તૈયાર થયો. ચક્રવર્તી જયસેને વરદત્ત કેવડી પાસે જેમ દીક્ષા લીધી ને સમાધિ મરણ કરીને જયંત નામના અનુત્તર વિમાનમાં અહમીન્દ્ર થયા.